પક્ષીરાજ ગરુડજીને સત્સંગ આનંદ માણી રહ્યા છે. કાગ વસુંડી પણ થોડાક સ્વસ્થ થઈને કલયુગના દુર્ગુણ અને અવગુણ વર્ણવતા કલયુગના સદગુણનું વર્ણન કર્યું છે કે કલિકાલની પણ અંદર સદગુણ ભરેલા છે, માત્ર એકલા જ દુર્ગુણ નથી. એમ કહીને કહ્યું કે સુન વ્યાલારી, હે સર્પશત્રુ રાજન પક્ષીરાજ, સાંભળો. કલિયુગ એ પાપનો ભંડાર છે, આગાર, જેમ શસ્ત્રાગાર કહેવામાં આવે. શસ્ત્રો નર્યા ભર્યા હોય, એક એક થી જુદા જુદા અનેક શક્તિ વાળા અનેક પ્રકારના, એમ કાલ કલી મલ આગાર. મલ એટલે પાપ, પાપનો ભંડાર, અખૂટ ભંડાર પાપનો. અને એમાં એ કેવા છે, અવગુણ ભરેલા. એની અંદર કોઈ સદગુણ નહીં, એટલા બધા અવગુણના ભરેલો એ ભંડાર છે, એનો કોઈ પાર નથી. પણ સાંભળો પક્ષીરાજ, એ કલયુગ ની અંદર આવા અનેક પ્રકારના દૂષણો ને અવગુણ ભરેલા છે, પણ સદગુણ પણ ઘણા બધા મોટા છે. કલિકાલ ની પાસે બહુ મોટા સદગુણ છે. ગુનાઉ બહુત કલયુગ કર, બહુ ઘણા બધા કલયુગ ની પાસે સદગુણ પણ છે, એમ ના માનશો? એકલો દુર્ગુણ નો દુરાચાર નો ભંડાર છે, પાપ નો ભંડાર છે. અને એ તો વગર પ્રચાર કરે, વગર જાહેરાત કરે, એ તો બધે જ પ્રસિદ્ધ છે અને બધા જ જાણે છે. સાંભળો પક્ષીરાજ, સતયુગ, ત્રેતા અને દ્વાપર આ ત્રણ કાળ ની અંદર, સતયુગ ની અંદર યોગ, ત્રેતા ની અંદર યજ્ઞ અને દ્વાપર ની અંદર પૂજા, આ ક્રમ છે. કૃતયુગ ત્રેતા દ્વાપર પૂજા મખ અરુજોગ, એટલે છેલ્લા પહેલો ને છેલ્લો, બે પછી બીજો અને છેલ્લે થી બીજો, એ રીતે એનો આખો ક્રમ બેસાડ્યો છે. સતયુગ ની અંદર યોગ, ત્રેતા ની અંદર યજ્ઞ અને દ્વાપર ની અંદર પૂજા, આ ત્રણ નું મહત્વ છે. એ ત્રણ યુગ ની અંદર આ પ્રમાણે જો માણસ ઉપાસના કરે તો એનું કલ્યાણ થાય, એને સદગતિ પ્રાપ્ત થાય. પણ કલયુગ ની અંદર જે આ ત્રણ યુગ ની અંદર જપ તપ અને યોગ થી જે સદગતિ મળે, જે પરમ ગતિ પ્રાપ્ત થાય, તે ગતિ કલિકાલ ની અંદર માત્ર નામ જપ સ્મરણ થી જ એ પ્રાપ્ત થઈ શકશે. કેટલું બધું ઊંચી વસ્તુ આપી દીધી. યોગ થઈ શકવાનો નથી, યજ્ઞો મોટા મોટા કરવા એ સાધન વગર થઈ શકે નહીં, અને પૂજા કરવી હોય શુદ્ધ પૂજા તો એના માટે પણ સામગ્રી જોઈએ, એટલો બધો સમય એ પણ થઈ શક્ય નથી. શુદ્ધ ભાવથી પૂજા થઈ શકે, પણ આ ત્રણ મોટાના મોટા વૈભવો, સતયુગ સૌથી મોટો, એનો વૈભવ યોગ, ત્રેતા એનો પણ વૈભવ ખરો, ત્યાં યજ્ઞ અને દ્વાપરનો પણ વૈભવ મોટો જબરદસ્ત, કે પૂજા. પણ કલયુગની પાસે કયો વૈભવ આ ત્રણેને આંબી જાય એવો, અને એકમાત્ર હરિનામ તે પાવહી લોગ, માત્ર ભગવદ સ્મરણથી જ, એકલું જ નામ જપથી જ ભગવાનને પરમ ગતિને જે કંઈ પ્રાપ્ત થતું હોય યોગ જપ તપથી, એ માત્ર કલિકાલની અંદર ભગવાનના નામના આધારથી જ પ્રાપ્ત થઈ શકે છે. બસ એટલે કલિયુગનું આટલું મોટું મહાતમ, એટલી બધી સરળતા, કશું ના જોઈએ, ઘરના એક ખૂણામાં બેસીને કોઈ પણ સ્થિતિમાં ભગવદ સ્મરણ કર્યા કરો, ભગવદ સ્મરણ ભગવત સ્મરણ એટલે સુધી થાય કે મન શાંત થઈ જાય, મન પાપમાંથી મુક્ત થઈ જાય, મનની અંદર પવિત્રતા આવી જાય. બસ એ મનની અને વિચારોની પવિત્રતા એટલે સદગતિ. મન જ દુર્ગતિએ લઈ જતું હોય છે. મન એવા મનુષ્યાણામ કારણમ બંધમોક્ષયો. આ મન જ બંધન અને મુક્તિનું કારણ છે. જો મનની અંદર સારા વિચારો, સદભાવ, ભગવત સ્મરણ આવીને બેસી જાય ને તો એ મન સતયુગ થઈ જાય. એ જ મન સતયુગ થઈ જાય. પણ અહીંયા તો કલિકાલની અંદર પાપાચાર છે. મહારાજે પણ બહુ સરસ ભાવથી કહ્યું ગુરુભાવની અંદર, ગુરુભાવની અંદર કે સતયુગ મેં હમ જોગ લિયા અરુ ત્રેતા તપસા મેરી દ્વાપર કીના ધ્યાન સમાધિ અને કલયુગ માલા પહેરી. બસ કલયુગમાં માત્ર નામ જપથી જ ઊંચામાં ઊંચી અવસ્થા પ્રાપ્ત થાય છે. પણ મહારાજ તો સિદ્ધ અવધૂત યોગી છે અને મસ્તરામ છે. એ તો કે છે કે મને કશી નથી પડી, ચાર યુગ કી કુન પડી હે. જે યુગને આવીને લાંબા થઈને પડવું હોય તે પડે. મારી મસ્ત મસ્તીની અંદર મેરી મસ્તી કહાં લે, મુજે કહાં લે આવી. મેં મેરા કર લીના કેટલો ભાવ ઊંચો છે કે ચાર યુગ કી કુન પડી હે. જે યુગ હોય તેને આવીને પડવા દો. અહીંયા ગાડી સતયુગને આવીને પડવું હોય તો ભલે પડે, કલયુગને પણ ત્યાં ગાડી લાંબા થઈને પડવું હોય તો છૂટ છે. મેરા કર લીના, મેં મારું આત્મ સ્વરૂપ, મેં મારું નિજ સ્વરૂપ, પરમ પરમ સ્વરૂપને પ્રાપ્ત કરી લીધું. મેરા કર લીના, મારે જે કરવાનું હતું એ મેં કરી લીધું. સતયુગ મેં હમ જોગ લિયા અને ત્રેતા તપસા મેરી દ્વાપર કીના ધ્યાન સમાધિ કલયુગ માલા ફેરી. બસ ચારે યુગના ચાર સાધન મહારાજે પણ સ્પષ્ટ બતાવી દીધા. અને તે પણ શાસ્ત્ર શાસ્ત્ર વિહિત, શાસ્ત્રની અંદર કહ્યું છે પ્રમાણે. પણ એનાથી ઉપર ઉઠ્યા છે મહારાજની અવસ્થા. તો પરબ્રહ્મની અવસ્થા છે. કેવા છે મહારાજ? કે પૂર્ણ બ્રહ્મ ચરાચર વ્યાપક જે તત્વ છે એ મહારાજ તત્વ છે. અને એ મહારાજ કયું સ્વરૂપ છે, કયું તત્વ છે કે જે સતની. મહારાજ તો પરમ સત્ય છે. સત્યમ પરમ ધીમહિ જે ભાગવતે કહ્યું એ સત્ય સ્વરૂપ તે મહારાજનું છે. સત્ય સ્વરૂપમ અચલમ કરુણાનિધાનમ. એ સત્ય કયું? સત્ય પરમ સત્ય. અને એ જ સત્યને માટે અહીંયા આગાડી કહ્યું કે અમે પ્રાપ્ત કરી લીધેલું છે. એનાથી ઉપર કશું જ બાકી રહેતું નથી. એ પરમ તત્વ સુધી પ્રાપ્ત કર્યું છે. ભલે ને કલયુગ આવીને બેઠો હોય તો મારે શું? સદગુરુ મોય આન મિલે તબ અંતર ઘટ મે. બસ પોતાની સ્થિતિ એટલે આપણે આપણા મનને ભગવદ સ્મરણ માત્ર કે ભગવદ ચિંતન યસ્ય સ્મરણ માત્ર એને કહી દીધું. જેના સ્મરણ માત્રથી જન્મ સંસાર બંધનમાંથી મુક્ત કરી દે છે. તો એ જ ભગવદ સ્મરણ એ ઊંચામાં ઊંચું સાધન છે. અને આ કલિકાલને માટે તો ભગવદ સ્મરણ એ અમૃત. માનસની અંદર તુલસીદાસજી પણ કહી દીધું શરૂઆતની અંદર કે ભગવાનનું ભજન એક રામ તાપસ તારી નામ હોટિખલ કુમતિ સુધારી. ભગવાને તો ધરાતલ પર અવતાર લીધો, પધાર્યા એક અહલ્યાને તારી એના પાપમાંથી એને મુક્ત કરી. પણ ભગવાનના નામે તો તુને ઇતને તારે કે જીતને ગગન મેં તારે. આકાશની અંદર તારા ના હોય એટલા પ્રભુ આપના નામ સ્મરણથી લોકો તરી ગયા. તો નામ જપ એનો મહિમા તુલસીદાસજીએ કહ્યું કે અહીંયા આગળ જો ગતિ હોય જપ પૂજાથી ઉપાસનાથી યોગથી એ માત્ર કલિકાલની અંદર હરિનામ સ્મરણથી જ પ્રાપ્ત થાય છે. એટલે સૌથી વધારેમાં વધારે અગત્યતા હોય તો ભગવાને ગીતામાં પણ કહ્યું કઈ યજ્ઞમાં સૌથી મોટો યજ્ઞ કયો? હું કોણ? હું જ છું એ સ્વયં યજ્ઞ સ્વરૂપ. યજ્ઞાનામ જપયજ્ઞોસ્મિ. યજ્ઞો બધા ઘણા બધા યજ્ઞો બતાવ્યા વેદોએ શાસ્ત્રોએ, પણ જપ યજ્ઞ એ હું પોતે મારું પોતાનું સ્વરૂપ છું, હું પોતે સ્વયં છું. હવે જો નામ સ્મરણ કરતાની સાથે જ ભગવાન આપણા અંતઃકરણમાં દોડતો આવે, નામ જપ કરો છો ભગવાન અંદર આવીને બેસી ગયો. ભગવાન વિશતે હૃદય એમ ભાગવત ની અંદર કહ્યું છે, ભગવાન આવીને હૃદયમાં બેસી જશે પણ તમે અનુસંધાન કરશો તો. અને એ કલિકાલની અંદર બહુ સરળ છે, બહુ સસ્તું, બહુ સહેલું છે. એના વડે જ માણસ પોતાના જીવનને પાર ઉતારી છે. એમ થાય કે વારે ઘડી રામ 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 જપ કરવાની કઈ જરૂર, શું ભગવાનનું નામ એટલું બધું કમજોર છે કે એને વારે વારે લેવું પડે? પણ ભાઈ, શરીરને પોષવું હોય અને આયુષ્ય પૂર્ણ ભોગવવું હોય તો સવાર સાંજ ખાધા વગર ચાલે છે? રોજ ખાધા વગર ચાલે? તરત નબળું પડી જશે. એમ આત્મબળ મેળવવા માટે પણ ભગવદ સ્મરણ, ભગવદ ભજનની એટલી જ આવશ્યકતા છે. હર પળે હર ક્ષણે જેટલું નામ જપાશે ને એટલું આત્મબળ બન્યું રહેશે. પણ જેમ જેમ ભજનથી અને સ્મરણ નામ જપથી દૂર થતા જઈશું એમ શક્તિવિહીનતા સ્પષ્ટ જેવા દેખાશે. નિસ્તેજ માણસ, જાણે એનામાં કઈ તેજ જ નથી, કઈ એનામાં બલ્ક શક્તિ જ નથી. આ કેવો નિસ્તેજ? ભગવત સ્મરણ બધું તો ભગવાનનું નામ એ તો સતત સ્મરણમાં રાખવાથી, જેમ ભોજન રોજ કરવાથી શરીરને શક્તિ મળે છે, એમ ભગવત સ્મરણ જપથી આત્માને બળ મળે. અને એ જ નામ સ્મરણને એક બાજુ મૂકી દેજો તો પાપ અંદર મનમાં બીજું પેશી દેશે. પાપમાંથી દૂર રહેવા માટે જ નામ જપ છે. ભોગો કેમ સતત યાદ રહ્યા કરે? સતત યાદ રહ્યા કરે, સતત કેમ નથી કહેતા કે આમાં શું છે? ભોગ બધા જ કઈ મનમાંથી જલ્દી છૂટતા નથી, વારે ઘડી આવતા વારે ઘડી આવતા રહેતા હોય, તો એમાં શું છે કેમ નથી કહેતા? ભોગની અંદર પાપ છે, શરીરની અંદરના રહેલા રોગ એ ભોગોની અંદર રહેલા છે. ભોગ એ રોગ ભયમ કહ્યું, તો એનાથી દૂર રહેવા માટે મન પાપાચારથી દૂર રહે, ખોટા વિચારોથી દૂર રહે, એટલા માટે સતત ભગવદ સ્મરણ રાખવાની જરૂર છે. શ્વાસ લેવાની કેમ જરૂર છે? એક બે પાંચ મિનિટ બંધ કરી દો ને, ચાલશે? તો મનને પણ સતત નામ જપનો શ્વાસોશ્વાસ આપવો પડે તો જે સ્વસ્થ રહે. નહીતર મન નામ જપના શ્વાસોશ્વાસ વગર એ રોગી થઈ જશે, ભોગી થઈ જશે, એ શક્તિહીન થઈ જશે, એમાં બળ જરાય નહીં. એટલે કલિકાલની અંદર નામ સ્મરણને આટલું બધું મહત્વ આપવામાં આવ્યું છે કે ત્રણ યુગની અંદર આ બધા સાધનો કરો ત્યારે તમારી સદગતિને મુક્તિ થાય. પણ કલિકાલની અંદર માત્ર ને માત્ર ભગવદ નામ સ્મરણથી જ પરમ ગતિની સંપત્તિ પ્રાપ્ત થાય છે. યોગ થઈ શકવાનો છે આ પર્યાવરણની અંદર, આ ધુમાડાની અંદર? તો સતયુગની માફક યોગ નથી થઈ શકવાનો. ત્રેતાની માફક એટલું સ્થિરતાથી તપ પણ નથી થઈ શકવાનું, કારણ વાહન વ્યવહાર એટલો બધો છે અને એટલા બધા સાધનો છે કે માણસને સ્થિરતા આવવા જ ના દે. આ જે બધા વૈજ્ઞાનિક ઉપકરણોના તરંગો છે, વાઇબ્રેશન, આ ફોનના ને ટીવીના ને એ બધા વાઇબ્રેશન્સ પણ શાંતિથી તપ કરવાની અંદર અડચણરૂપ છે. મનને તરંગો ક્યાંક સૂક્ષ્મતાથી એવા ટકરાતા અડતા હોય તમને શાંતિથી નહીં બેસતા. એ સ્થિરતા, જેટલા તરંગો શાંત હશે એટલા જ તમને સ્થિરતાથી બેસતા. તો જે આખું વાતાવરણ જ પર્યાવરણથી દૂષિત એવું થઈ ગયેલું છે કે નથી તમારાથી તપ થઈ શકવાનું, નથી યોગની એકાગ્રતા આવી શકવાની, નથી પૂજાની અંદર પણ એટલી સ્થિરતા આવી શકવાની. માટે હરતા ફરતા જે કઈ કામ કરતા હોઈએ તે વખતે ભગવાનનું નામ સ્મરણ કરવું એ કલિકાલના મોટામાં મોટું સદગુણ. આ પ્રમાણે ભાગવત ની અંદર પણ બતાવ્યું કે હરતા ફરતા ભગવાન, તમે જે કઈ નામ જપ કરો, જે કઈ ભગવાનની કથા સાંભળી હોય એનું સ્મરણ ચિંતન કરો. શૃણ્યતે શ્રદ્ધયા નિત્યમ ગુણતા સ્વચેષ્ટિતા. તમે જે કઈ નોકરી ધંધો વ્યવસાય કામકાજ કરતા હો તો એ કર્યા કરો, પણ એની સાથે શ્રદ્ધાપૂર્વક સાંભળેલું હોય એને તમારા જીવનના એ વ્યવહારની અંદર ભલે કામ કરતા રહો, નામ સ્મરણને સાથે રાખો. તો કે છે, થોડા જ સમયની અંદર, બહુ નહીં થોડા જ સમયની અંદર, ભગવાન વિશતે રહી ભગવાન હૃદયમાં આવીને બેસી ગયું. તો આ છે કલિકાલ. એટલે તુલસીદાસજીએ પણ એ જ વસ્તુને બતાવી, ભાગવતમાં વ્યાસજીએ પણ એ જ વસ્તુને બતાવી, અને મહારાજે પણ કલિકાલનું આટલું મહત્વ ગાયું છે, આટલું મહત્વ. અને આગળ કહેશે કે જે કલિયુગમાં જન્મ્યો છે ને એ ધન્ય થઈ ગયો. હવે કહો, આમ તો આગલી બાજુએ આ કલિકાલના આટલા બધા દૂષણો, આટલા બધા પાપ બતાવ્યા, આટલા દુરાચાર બતાવ્યા, અને ઉપરથી ફરી પાછી એનું હંમેશા, કોઈ પણ માણસ કાયમ દુર્ગુણી દુરાચારી નથી હોતો, બધો પૂરેપૂરો, એનામાં કોઈ ને કોઈ સદગુણ તો ભરેલો હોય છે જ. એને કેવી રીતે દુર્જન કહેવાશે? ભગવાને દુર્યોધનને મોકલી એક જાવ સજ્જન શોધી લાવો, યુધિષ્ઠિરને મોકલી એક જાવ કોઈ દુર્જન શોધી લાવો, બેઉને અવળા કામ થાય. દુર્યોધનની દ્રષ્ટિ દુર્જન વૃત્તિ હતી, અને યુધિષ્ઠિરની સજ્જન દ્રષ્ટિ હતી, પણ બેઉને અવરું સોંપ્યું. યુધિષ્ઠિર દુર્જનને શોધી લાવો, દુર્યોધન સજ્જનને શોધી લાવો. બેવ જણા ફરીને આયા પાછા કે મહારાજ, પ્રભુ દુર્યોધન કહે છે મને કોઈ સજ્જન ના જડ્યો, યુધિષ્ઠિર કહે છે મને કોઈ દુર્જન ના જડ્યો. દ્રષ્ટિ એટલે પોતાના જીવનની અંદર માણસ પોતે જ સ્વયં જો એ કરીને બેસે તો એને આ જગતની અંદર કલિકાલ દેખાય. અને મહારાજ એ પ્રમાણે જ કહી દીધું, ચાર દિવસે કે કોઈને પડીએ છો ને કલિયુગ હશે તો યુધિષ્ઠિરની માફક. પણ દુર્યોધનને સતયુગમાં મૂક્યો હોય તો એ કલિયુગ જ ત્યાં આગળ ભીણી ભીણ લઈને આવવાનો, સરસ મોટો મજાનો કરોડોનો અબજોનો બંગલો બનાવ્યો હોય અને ત્યાં આગળ ભૂંડને છૂટું મૂકવામાં આવે તો ભૂંડ ક્યાં જઈને ઉભું રહે? જ્યાં સંડાસ હશે ત્યાં જઈને ઉભું રહેશે, આવડા મોટા બંગલામાં. તો એ દુર્યોધન જેવાને એ ત્યાં આગળ ગંદકીમાં જ ઉભો રહેવાનું ઈચ્છા, પાપમાં જ ઈચ્છા. પણ કલિકાલનો એવો સદગુણ છે કે યુધિષ્ઠિરની માફક ત્યાં ગાડી એને મહારાજે પણ દ્રષ્ટિ આપી દીધી, મેં મેરા કર લીના, બસ મેં મારું સ્વયં સાધન પોતે કરી લીધું, મારે બીજે મારે સતયુગની જરૂર નથી અને કલિયુગની મને કોઈ અસર થવાની નથી.